నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత, సమయసార్ భగవాన్ అమృత్ చంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా અને પૂજ્ય ગુરુદેવ ના પ્રવચનો, એ બધા સહિત આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં ગાથા 86 પછીથી જે કળશ છે તે બધા કરી રહ્યા છીએ. કળશ 51, 52, 53 અને 54 એમ ચાર કળશ કર્યા છે. હવે આજે કળશ 55 થી આગળ સ્વાધ્યાય આપણે શરૂ કરીશું. અહીંયા કહે છે કે આત્માને અનાદિથી પરદ્રવ્યના કર્તા કર્મપણાનું અજ્ઞાન છે. તે જો પરમાર્થ નયના ગ્રહણથી એક વાર પણ વિલય પામે તો ફરીને ન આવે. અજ્ઞાન વિલય પામે તો ફરીને ન આવે. કેવું અજ્ઞાન? કર્તા કર્મપણાનું. જીવને જ્યારથી છે ત્યારથી એને એવું મિથ્યા જ્ઞાન છે કે એ પર પદાર્થોના કાર્યો કરી શકે છે, એવું એને મિથ્યા જ્ઞાન છે, ઊંધી શ્રદ્ધા છે, અને એમ જ એ પરિણમન કરી રહ્યો છે. એટલે એને સંસાર છે. અહીંયા આચાર્ય ભગવાન કરુણા કરી અને એ સમજાવે છે કે જો આવું અજ્ઞાન ચાલ્યું જાય, એક વખત ચાલ્યું જાય, પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા થાય, તો ફરીથી એ મિથ્યાત્વ, મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા એને થશે નહીં. અને અમૃત ચંદ્રાચાર્ય ભગવાન એ સંબંધી આપણને 55મો કળશ કહે છે. આ સંસારત એવ ધાવતી પરમ કુર્વેહ મૃત્યુ ચકૈ દુર્વારમ નનુ મોહિનામિહ મહાહંકાર રૂપમ તમઃ તદ્ભૂતાર્થ પરિગ્રહેણ વિલયમ યદેકવારમ વ્રજેત તત્તિ જ્ઞાનઘનશ્ય બંધનમહો ભૂયો ભવેદ આત્મન. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે ઇહ મોહિની નામ, એટલે આ જગતમાં મોહી અજ્ઞાની જીવોનો પરદ્રવ્યને હું કરું છું. પરમ અહમ કુર્વે ઇતિ મહાઅહંકાર રૂપમ તમઃ. તમઃ એટલે અંધકાર, અને મહાઅહંકાર રૂપ એ અંધકાર છે. આચાર્ય ભગવાન બહુ સરસ રીતે વર્ણન કરે છે કે આ જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહાઅહંકાર રૂપ અજ્ઞાન વર્તે છે. અજ્ઞાન અંધકાર રૂપ કહ્યું, અને મહાઅહંકાર રૂપ અજ્ઞાન, એને અહંકાર છે, મનમાં અભિમાન છે, મનમાં એને એમ જ છે કે હું પરદ્રવ્યના કાર્યોને કરું છું. પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વ, પરદ્રવ્યનો કર્તા થાય, પરદ્રવ્યનો કરનારો થાય એવું મહાઅહંકાર રૂપ અજ્ઞાન એને છે. જો બીજી કોઈ વાતને અજ્ઞાન નથી કહ્યું અહીંયા, આ મોટામાં મોટી વાત પરના કર્તૃત્વની વાત છે એને અહંકાર કહેવામાં આવ્યો, મહા અહંકાર કહેવામાં આવ્યો, અને એ અજ્ઞાન છે, અજ્ઞાનરૂપી અંધકાર છે. એમાં જ્ઞાનરૂપી પ્રકાશની જ્યોત પ્રગટે તો એ અહંકારરૂપ અજ્ઞાન અંધકાર દૂર થાય. શું છે એ અંધકારરૂપ અજ્ઞાન? શું છે તો કે પરદ્રવ્યને હું કરું છું એવી એની માન્યતા શ્રદ્ધા, એવું એનું અજ્ઞાન, એ મહા અહંકારરૂપ અજ્ઞાન છે, અજ્ઞાનરૂપી અંધકાર છે, કે જે અત્યંત દુર્નિવાર છે. નનુ ઉચ્ચ કહી દુર્વારમ, દુર્નિવાર, નિવારવું બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે, દુર્નિવાર. આ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવો ખૂબ મુશ્કેલ છે, અત્યંત દુર્નિવાર છે. આ સંસારત એવ ધાવતી, અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. શું? આવો અંધકાર, આવો અજ્ઞાનરૂપી અંધકાર, એ અનાદિનો છે. જ્યારથી જીવ છે ત્યારથી એને આવો અજ્ઞાનરૂપી અંધકાર છે. આચાર્ય કહે છે કે અહો ભૂતાર્થ પરિગ્રહેણ યદિ તત્ એકવારમ વિલયમ વ્રજેત. પરમાર્થ નયનું અર્થાત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો તત જ્ઞાનઘનસ્ય આત્મન ભૂય બંધનમ કી ભવેત. શું કહે છે કે પરમાર્થ નયનું અર્થાંત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી જો તે એટલે કે અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય, એટલે કે ન થાય. પહેલા તો કારણ જણાવ્યું અને પછી એ દૂર કરવાની રીત બતાવી. જીવને અનાદિથી સંસાર ચાલ્યો આવે છે, એની મિથ્યા માન્યતા એના અજ્ઞાનને કારણે છે. એની મિથ્યા માન્યતા, ખોટી શ્રદ્ધા, એનું અજ્ઞાન એ આ પ્રકારે છે કે પોતે બીજા દ્રવ્યના કાર્યો કરી શકે એવો કરતા છે. પરદ્રવ્યના કાર્યોને હું કરી શકું, પરમાં હું ફેરફાર કરી અને એની સ્થિતિને બદલી શકું, એની દશાને બદલી શકું, એટલે પરદ્રવ્યની પર્યાયને હું બદલી શકું એવું એને ખોટું અભિમાન છે, મિથ્યા અભિમાન છે. પરના કાર્યો કરવાની કરતા બુદ્ધિરૂપ એ મહા અભિમાન એને વર્તે છે, એ મોટામાં મોટું અભિમાન છે. આઠ પ્રકારના મદ કયા ને, એમાં આ મદ છે એનો મોટામાં મોટું અભિમાન એનું એ છે કે હું પરના કાર્યો કરી શકું છું. એ આઠેય પ્રકારના મદ થી ચડી જાય એવી આ વાત છે કે હું પરના કાર્યો કરી શકું છું, પરમાં ફેરફાર કરી શકું છું, એવું અજ્ઞાન એને સંસારનું કારણ છે. એ મિથ્યાભિમાન એ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનરૂપી અંધકાર જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી એને સંસાર રહેશે. એટલે આચાર્ય ભગવાન કરુણા કરીને એને સમજાવે છે કે જો એક વખત પણ તને જ્ઞાન થાય, કયા પ્રકારે જ્ઞાન થાય, તો કહે છે કે પરમાર્થ નયનું અર્થાંત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવારૂપ જ્ઞાન થાય. એને ગ્રહણ કરવાથી જે જ્ઞાન થાય, પરમાર્થ નયનું અર્થાંત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી જે જ્ઞાન થાય, એ જ્ઞાન દ્વારા પેલું અજ્ઞાન ચાલ્યું જશે, પેલો અહંકાર ચાલ્યો જશે. અને એ એક વખત એવું જ્ઞાન થાય અને પેલો અંધકાર, મિથ્યાત્વનો અહંકારનો અંધકાર, એ જો નાશ પામશે, એ ચાલ્યો જશે, તો પછી ફરીથી આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને એવું અજ્ઞાન નહીં થાય, એવું મિથ્યાત્વ નહીં થાય, એટલે એને બંધન નહીં થાય. જીવ જ્ઞાન ઘન છે, જ્ઞાન સ્વભાવી છે, માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન ક્યાં જતું રહે, એટલે કે ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ ક્યાંથી થાય, એટલે કે ન થાય, કદી ન થાય. બહુ સરસ શ્લોક છે. ગુરુદેવે આના ઉપર બહુ જ ભાવવાહી પ્રવચન કર્યું છે. એ પ્રવચન બધાને ફરી ફરીને વાંચી જવા માટે ખાસ મારી વિનંતી છે. અહીંયા આપણે ભાવાર્થ પહેલા લઈએ. ભાવાર્થમાં કહે છે કે અહીં તાત્પર્ય એમ છે કે અજ્ઞાન તો અનાદિનું જ છે, અજ્ઞાન અનાદિનું જ છે. જીવ જ્યારથી છે ત્યારથી તે સંસાર અવસ્થામાં જ છે, અજ્ઞાન સહિત છે, મિથ્યાત્વ સહિત છે, ખોટી શ્રદ્ધા સહિત છે, એટલે કે એ અનાદિનું છે, છે ને છે. આટલું છે એને એણે દૂર કરવાનું છે. આ અગૃહિત મિથ્યાત્વ કહેવાય કે જેને એણે દૂર કરવાનું છે. એવા અગૃહિત મિથ્યાત્વને દૂર કરવાના પ્રયત્નમાં ઘણીવાર એ બીજું વધારાનું નવું મિથ્યાત્વ ઉમેરે છે, બીજું અજ્ઞાન એ ઉમેરે છે, બીજી ખોટી ઊંધી માન્યતા એ એમાં ઉમેરી દે છે. અગૃહિત મિથ્યાત્વ તો પડ્યું છે, અગૃહિત જે ગ્રહણ કરવામાં નથી આવ્યું, અનાદિનું છે એવું મિથ્યાત્વ, એટલે એવી ખોટી ઊંધી શ્રદ્ધા માન્યતા તો એને પડી છે, એને દૂર કરવી છે. અને દૂર કરવાના પ્રયત્નમાં જ એ નવું ગૃહિત મિથ્યાત્વ ઉમેરી દે છે. ખોટા દેવ, ખોટા ગુરુ, ખોટા શાસ્ત્ર, કુદેવ, કુગુરુ ને કુશાસ્ત્રની શ્રદ્ધા કરીને એ નવું મિથ્યાત્વ ઉમેરે છે, એ ગૃહિત મિથ્યાત્વ છે. પેલું અનાદિનું ચાલ્યું આવતું અગૃહિત મિથ્યાત્વ દૂર કરવું છે, એને દૂર કરતો નથી, અને બીજું નવું ગ્રહણ કરે છે, મિથ્યાત્વ ગ્રહણ કરે છે. હવે તો એને બે દૂર કરવાના છે. આ નવું જે ઉમેર્યું એને પણ દૂર કરવાનું રહ્યું, અને પેલું અનાદિનું ચાલ્યું આવે છે એને પણ દૂર કરવાનું રહ્યું. પેલું અનાદિનું ચાલ્યું આવે છે એ તો ચાલ્યું આવે જ છે, અને એને માટે એમ કહ્યું છે કે એ અત્યંત દુર્નિવાર છે, એ દૂર કરવું તો બહુ અઘરું છે, એમ તો આચાર્ય ભગવાન પણ કહે છે. પણ એનાથી વધારે અઘરું તો આ નવું મિથ્યાત્વ ઉમેરે છે ને, એને દૂર કરવું છે. એ ખોટી માન્યતા ઉમેરે છે. જે દેવ નથી એને દેવ તરીકે એ માને, જે ગુરુ નથી એને ગુરુ તરીકે માને, અને જે શાસ્ત્ર નથી સાચા શાસ્ત્રો નથી, જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યા નથી, એ જે અન્યો દ્વારા રચાયા છે, જેમને આત્મજ્ઞાન નથી એવા મિથ્યાદ્રષ્ટિઓ દ્વારા લખાયેલા રચાયેલા જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રો નથી, એ ધર્મને જણાવનારા નથી, એને વાંચવા વિચારવા, એની શ્રદ્ધા કરવી, એને અનુસરવું. એ જ રીતે ગુરુ પણ એવા જ હોય કે જેમને જીનેશ્વરની વાતને જરાય આત્મસાત કરી નથી, ખોટી મિથ્યા શ્રદ્ધામાં જ રહ્યા છે, ધર્મના નામે અધર્મ ફેલાવી રહ્યા છે, એમની માન્યતા કરવી, એમને માનવા, ઊંધી માન્યતાનો સ્વીકાર કરવો ધર્મના નામે. એવા ગુરુઓ જે ઉપદેશ આપે છે એનો આશ્રય કરવાથી ગૃહિત મિથ્યાત્વ થાય છે. અને એ જ રીતે કુદેવની શ્રદ્ધા કરવાથી ગૃહિત મિથ્યાત્વ થાય છે. અહીંયા તો વાત અગૃહિત મિથ્યાત્વ અનાદિનું જે ચાલ્યું આવે છે એને દૂર કરવાની વાત છે. અને મોટે ભાગે ગૃહિત મિથ્યાત્વ થવાનું કારણ પેલા અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા માટે એ જે ધર્મ તરીકે અપનાવે છે એમાં એની ભૂલ થાય છે, એમાં એની જડતા છે, એમાં એનો પ્રમાદ છે, જે પ્રકારે જાગૃતિ જોઈએ એવી જાગૃતિ રાખતો નથી, અભિમાન કરે છે, એટલે એ ખોટું ગ્રહણ કરી લે છે, એટલે ગૃહિત મિથ્યાત્વ થાય છે. અને ગૃહિત મિથ્યાત્વ થયા પછી તો એને અનંત અનુબંધ થશે. અનંતાનુબંધીનું કારણ ગૃહિત મિથ્યાત્વ છે. તીવ્ર કષાય નરકનું કારણ થાય, તિર્યંચ ગતિનું કારણ થાય, પણ ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ થાય છે. તીવ્ર કષાય અનંતાનુબંધીનું કારણ નથી. ગમે તેવા તીવ્ર કષાય કરવામાં આવે છતાં પણ એથી ગૃહિત મિથ્યાત્વ થતું નથી. તીવ્ર કષાયને કારણે જીવ નરકમાં જાય પણ એથી કરીને એને કંઈ ગૃહિત મિથ્યાત્વ થાય છે એમ તો બિલકુલ નથી. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે આ અગૃહિત મિથ્યાત્વને તું દૂર કરીશ, એક વખત દૂર કરીશ તો પછી તને ફરીથી એ મિથ્યાત્વ થશે નહીં. ક્ષાયિક સમ્યક દર્શન થયા પછીથી, ક્ષાયિક સંકિત થયા પછીથી એ જીવને ફરી મિથ્યાત્વનો પ્રસંગ આવતો જ નથી, એને પડવાનું થતું જ નથી એમ અહીંયા તો કહેવું છે. એટલે પંડિતજી ભાવાર્થમાં સમજાવે છે કે અજ્ઞાન તો અનાદિનું જ છે, પરંતુ પરમાર્થ નયના ગ્રહણથી દર્શન મોહનો નાશ થઈને એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. આ કરવાનું છે. અને એની જગ્યાએ પેલો નવું મિથ્યાત્વ ઉમેરે છે, એટલે એને દરેક સમયે સમયે ધ્યાન રાખવાનું છે કે કરવાનું શું છે. પરમાર્થ નયના ગ્રહણથી, પરમાર્થ નય શું છે એને ગુરુદેવે બહુ સમજાવ્યો છે. શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નય એ જ પરમાર્થ છે, ભૂતાર્થ છે તે પરમાર્થ છે, અભેદ નય છે તે પરમાર્થ છે. એટલે એવા પરમાર્થ નયના ગ્રહણ દ્વારા એને દર્શન મોહનો નાશ થશે, એટલે મિથ્યાત્વનો નાશ થશે. મિથ્યાત્વનો નાશ કરવા નીકળ્યો છે અને જો પૂરી તકેદારી નહીં રાખે, ધ્યાન નહીં રાખે, તો સત્ય વાતને સમજવાને બદલે, સાચી વાતને પકડવાને બદલે એ ખોટી ઊંધી વાતને પકડી લેશે. એટલે અહીંયા માર્ગમાં બહુ જ સ્પષ્ટ કહ્યું કે ભાઈ ગમે તેમ નહીં થાય, ગમે તેમ એમ સંકિત નહીં થઈ જાય. તું માની લે કે અમે સંકિત સહિત છીએ. દિગંબરમાં એવી માન્યતા છે કે દિગંબરમાં જન્મ્યા એટલે સંકિત તો હોય, અને શ્વેતાંબરમાં એવી માન્યતા છે કે અમને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એટલે સંકિત તો છે જ, હવે ચારિત્ર લઈ લઈએ. બેમાંથી એકય સાચા નથી. દર્શન મોહનો નાશ થાય એવું એને કરવાનું છે. અને દર્શન મોહનો નાશ કેવી રીતે થાય? તો કે પોતાના સ્વરૂપમાં જવાથી, એનો અનુભવ કરવાથી એ દર્શન મોહનીયનો નાશ થાય છે, એની શ્રદ્ધા સમ્યક થાય છે. એટલે પરમાર્થ નયના ગ્રહણ, પરમાર્થ નયના ગ્રહણ કહો કે શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કહો, બંને વાત એક જ છે. ભૂતાર્થનો આશ્રય. 11મી ગાથામાં જે કહેવામાં આવ્યું તેવા ભૂતાર્થનો આશ્રય, નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એ ભૂતાર્થ છે, એ સત્યાર્થ છે, એવા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને, એવા સ્વરૂપને ગ્રહણ કરીને એનો અનુભવ કરતા એ મિથ્યા માન્યતા જાય છે એટલે દર્શન મોહનો નાશ થાય છે. અજ્ઞાન તો અનાદિનું છે, મિથ્યાત્વ ખોટી શ્રદ્ધા તો અનાદિથી ચાલી આવે છે, પરંતુ એને દૂર કરવાના પ્રયત્નમાં એને ખૂબ ધ્યાન રાખવાનું છે. ગમે તે વાતને સ્વીકારીને આ પણ ચાલશે આ પણ ચાલશે એવી મૂંઢતા કરીને એ ધર્મમાં પ્રવેશ કરશે તો ધર્મને બદલે એને અધર્મ વધારે થશે, ગૃહિત મિથ્યાત્વ થશે અને એને અનંત ભવ થશે. એટલે માર્ગમાં બહુ જ એને ધ્યાન રાખવાનું છે, ખૂબ જાગૃતિ રાખવાની છે કે આ પરમાર્થથી વાત બરાબર છે. પરમ અર્થને એને પહેલા તો ગ્રહણ કરવાનો છે કે પરમાર્થ શું છે. પરમાર્થ એટલે કોઈ જીવની દયા પાડવાનો ભાવ કે દાન આપવાનો ભાવ, એ કંઈ પરમાર્થ નથી. પરમાર્થ એટલે શું? પોતાના સ્વરૂપ ને વિશે જે વાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કહી છે એનો પૂર્ણપણે વિશ્વાસ કરીને શ્રદ્ધા કરીને એવા સ્વરૂપને પ્રગટ કરવું એ પરમાર્થ છે. એટલે એવા પરમાર્થને દર્શાવનાર જે દ્રષ્ટિકોણ છે એ પરમાર્થ નય છે. અને પરમાર્થ નયને ગ્રહણ કરવો એટલે કે એવા દ્રષ્ટિકોણથી પોતાના સ્વરૂપને ગ્રહણ કરવું. એમ કરતા એને દર્શન મોહનો નાશ થઈને સમ્યક્ત્વ પ્રગટ થશે. અને એકવાર એવું સમ્યક્ત્વ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા થશે પછીથી એને મિથ્યાત્વ નહીં થાય. અહીંયા પંડિતજીએ એમ લીધું છે કે એકવાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજે તો ફરી મિથ્યાત્વ ન આવે, અને મિથ્યાત્વ નહીં આવતા મિથ્યાત્વનો બંધ પણ ન થાય. મિથ્યાત્વનો બંધ ન થાય એટલે કે હવે મોહનીય કર્મનો એવો બંધ ન પડે કે જેને કારણે થઈ એને અનંત અનુબંધ થાય, અનંત ભવ કરવા પડે. મિથ્યાત્વ ગયા પછી માન્યતા સાચી થયા પછીથી, શ્રદ્ધા સાચી થયા પછીથી દરેક સમયે એને જાગૃતિ વર્તે છે એટલે નવા બંધ જે છે તે ઘણા નબળા પડે છે, અનંત અનુબંધ નથી થતા, અનંતાનુબંધી જાય છે. એટલે કે હવે એને ઘણા ભાવ બાકી રહેતા નથી. મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે એટલે કે ન જ રહે. મિથ્યાત્વ ગયા પછીથી, સંકિત થયા પછીથી સાચી શ્રદ્ધા હોય એટલે દરેક સમયે પોતે પરથી જુદો છે, પોતે પરમા કંઈ કરતો નથી, પરદ્રવ્યને હું કરું છું એવું જે અજ્ઞાન ચાલ્યું ગયું છે એટલે પરદ્રવ્યનો એ અકર્તા થાય છે. અને દરેક સમયે જ્યાં સુધી સંસાર અવસ્થામાં રહ્યો છે ત્યાં સુધી જાગૃતિ દાખવે છે. આ કાર્યો કરનારો હું નહીં, એનો હું કરતા નહીં, હું મારા સ્વભાવ ભાવનો જ કરતા અને ભોગતા છું. આમ એ દરેક કાર્ય કરતી વખતે જાગૃતિ દાખવે છે એટલે એને એવા કર્મનું બંધન થતું નથી. એવા કર્મ ન બંધાવાથી અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહેવાથી એને ઘણી નિદ્રા થાય છે. અને એમ એ આગળ વધતો પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે ત્યારે એને નિશ્ચયથી ચારિત્ર વર્તે છે અને એમ કરતા એ ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે છે. બાહ્યમાં અને અંતરંગમાં એની ચારિત્રની ઘણી ઊંચી દશા થાય છે. એ દીક્ષા લે છે, મુનિપદને ગ્રહણ કરે છે, મુનિ થાય છે. એવા પદને એ સાતમા ગુણસ્થાનની દશાને એ પોતાના પુરુષાર્થ દ્વારા પ્રગટ કરે છે. અને એમ આગળ વધતા શ્રેણી ચડીને પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને એક વખત કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, સર્વજ્ઞ થાય છે, પછી એને આ સંસાર રહેતો નથી, પછી એ સિદ્ધ થાય છે, એટલે મોક્ષ જ થાય છે એમ જાણવું. તો પંડિતજીએ ભાવાર્થમાં ક્ષાયિક સમ્યક્ત્વની અને મોક્ષની વાત લઈ લીધી. વાત ક્યાંથી શરૂ થઈ હતી? કે પરના કાર્યો હું કરું એવા કર્તૃત્વરૂપ મહાઅહંકારરૂપ અજ્ઞાન હતું, એ અજ્ઞાન દૂર થયું, એ અજ્ઞાન દૂર થયું એટલે સમ્યક્ત્વ પ્રગટ થયું, ત્યાંથી શરૂ કરી અને છેક મોક્ષ સુધી આપણને લઈ ગયા. આ જ માર્ગ છે, આ રીતે જ માર્ગ છે, શરૂઆત આ જ રીતે કરવાની છે, અને શરૂઆત સાચી થઈ છે તો પછી પૂર્ણતા પ્રગટ થશે જ. હવે આ 55મા કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે ભાવવાહી પ્રવચન આપ્યું છે એના અંશો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 4,
પાના નંબર 253 ઉપર,
કળશ 55 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન આપ્યું છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. 86 ગાથા પછીના શ્લોક જે છે એમાં હવે નિચોડરૂપ વાત જીવે શું કરવાનું છે એ વાત છે. એટલે 86 ગાથા અને એના પછીના જે 4 શ્લોકમાં જે વાત આવી એ વાતને બરાબર યાદ રાખવાની, કે પરમા કર્તૃત્વ, પરના કાર્યો હું કરું, પરની વાતમાં હું કંઈક ફેરફાર કરું, આ બધી જે વાત જે છે એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. આ વાતને સ્વીકારીને આગળ આપણે ચાલવાનું છે. એ જ્યાં સુધી આપણે સ્વીકાર ન કરીએ અને મજી મનમાં એમ જ રહ્યા કરે કે હું પરના કાર્યો કરું, તો પછી આ જે ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે એ હૃદયને સ્પર્શશે નહીં. એટલે એ વાતનો તો પહેલો સ્વીકાર કરવો જ કે આ વાત ખોટી છે, એ હોઈ શકે જ નહીં, એ મિથ્યાત્વ છે. અહીંયા 55 કળશ ઉપરના પ્રવચનમાં, શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે આ જગતમાં મોહી જીવોનો પરદ્રવ્યને હું કરું છું એવા પરદ્રવ્યના કર્તૃત્વના મહા અંધકારરૂપ અજ્ઞાન અંધકાર કે જે અત્યંત દુર્નિવાર છે તે અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે, કે હું દેશની સેવા કરું છું, હું પરની દયા પાડું છું, હું પરને સુખી કરું છું, હું પરને મારી શકું છું, પરને બચાવી શકું છું, એવો અહંકાર કે જેમાં એ પરના કાર્યો કરે છે, પરમાં કંઈક કરી શકે છે એવું એને લાગે છે. પરનું કાર્ય કરવું એટલે એના ઉદાહરણ આપ્યા છે કે હું બીજાને સુખી કરું, બીજાને દુઃખી કરું, બીજાને મારી શકું, બીજાને જીવાડી શકું, બીજાને દાન આપી શકું, પરની દયા પાડી શકું, બીજાની સેવા કરી શકું, બીજાને સાજા કરી શકું, બીજાને ભણાવી શકું, હું રસોઈ કરી શકું, હું જોબ કરી શકું, આ બધું પરમા કરવાનું કાર્ય એને પોતાનું માનવું એ અજ્ઞાન છે. પરને મારી શકું, પરને જીવાડી શકું, પરને બચાવી શકું ઇત્યાદિ અનેક પ્રકારે અજ્ઞાનીઓને પરદ્રવ્યના કરતાપણાનો અહંકાર છે. પરમા કરવાપણાની બુદ્ધિ છે એ એનો મોટામાં મોટો અહંકાર છે, મહાઅહંકાર છે. પણ તે અહંકાર એ એના અજ્ઞાનને કારણે છે, એટલે એ અહંકારને જ અજ્ઞાન કહી દીધું. એવો અહંકાર એને કેમ છે કે એને અજ્ઞાન છે, એને જ્ઞાન નથી, એ બિચારો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ખોટી શ્રદ્ધાવાળો છે, એને એવો અહંકાર છે કે હું પરના કાર્યો કરી શકું છું. એટલે એ અહંકારને જ અહીંયા તો અજ્ઞાન કહી દીધું. કુંભાર કહે કે ઘડાની પર્યાય મારાથી થઈ, બાઈ કહે કે દાળ ભાત આદિ રસોઈ મેં કરી, ગુમાસ્તો કહે કે મેં સારા અક્ષરે નામું લખ્યું, અને શેઠ કહે કે મેં વેપાર કર્યો. આ પ્રમાણે પરદ્રવ્યની ક્રિયાનો પોતાને કરતા માને તે બધા અહંકારરૂપ અજ્ઞાન અંધકારમાં ડૂબેલા મિથ્યા દ્રષ્ટિ છે. આવી માન્યતા માનવી અને એમાં એમ શ્રદ્ધા કરવી કે એ વિના કંઈ થાત જ નહીં, મેં ન કર્યું હોત તો એ ક્યાં થવાનું હતું, એમ જે લઈને બેઠો છે એ મહા અહંકારમાં છે, એને મોટામાં મોટું અભિમાન છે. અને એ અહંકારને અજ્ઞાન કહ્યું છે. આવા અજ્ઞાન સહિત અનાદિનો આ જીવ ભટકે છે. સિમંદર ભગવાને જે ધર્મ કહ્યો છે એમાં આને અહંકાર કહેવામાં આવ્યો છે, એને અહંકારને અજ્ઞાન કહેવામાં આવ્યું છે અને એ અનાદિથી ચાલ્યું આવે છે. અને એ વાત કુનકુંદાચાર્ય ભગવાન અહીંયા લઈ આવ્યા. કહે છે કે અજ્ઞાની માને છે કે પરદ્રવ્યને હું કરું છું, પણ પરદ્રવ્યને કોણ કરે? એટલે કે પરદ્રવ્યની પર્યાયને કોણ કરે? પરદ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરવાવાળો એ જુદો કોઈ હોય નહીં, એ દ્રવ્ય સ્વયં પોતે કરે પણ પર તો કરી શકે જ નહીં. આ જીવ પરદ્રવ્યમાં કંઈ કાર્ય કરે કે પેલું દ્રવ્ય આ જીવમાં કંઈ કાર્ય કરે એમ તો શક્ય છે જ નહીં. પરદ્રવ્યને કરે એટલે એનો અર્થ એ કે પરદ્રવ્યની પર્યાયને કરવાની વાત છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને આ જળ કર્મો એ બધું પર છે, એ પરદ્રવ્ય છે, એની ક્રિયા હું કરું છું એમ જે માને છે તે અહંકારી, અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ છે. એને અહંકાર છે કે હું કરી શકું છું, તમે કેમ ના પાડો? હું કાર ચલાવી શકું છું, તમે કેમ ના પાડો? કેવી રીતે ના પાડી શકો? આ હું તમારી સામે જ ચલાવીને તમને બતાવું છું, તમે ના પાડો છો? પરના કાર્યો એ ખરેખર કરી શકતો નથી, એ વાત આપણે ઘણી ચર્ચી છે, જુદી જુદી રીતે એનો વિચાર કર્યો છે. એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય વ્યાપતું નથી, વ્યાપકપણાનો અભાવ છે. અને જીવદ્રવ્ય ચેતન છે, એ ચેતન ભાવે પરિણમે, કંઈ જળના ભાવે પરિણમી શકે નહીં, છતાં પણ જીવને એવી ઊંધી માન્યતા છે કે જળના કાર્યો કરી શકે છે, પરના કાર્યો, પૂતગળના કાર્યો કરી શકે છે. એટલે એવી ઊંધી માન્યતા છે. અને પાછો કે એવા અહંકાર સહિત જીવે છે કે ના, હું કરું છું, કરું છું ને કરું જ છું, હું કરવાવાળો જ છું, અનાદિથી એને એ ઊંધી માન્યતા છે, એટલે એને અહંકાર કહ્યો. અને એવા અહંકાર સહિત, ખોટી માન્યતા સહિત છે એ બધું એનું કારણ એનું અજ્ઞાન છે. જો જ્ઞાન અને શ્રદ્ધા બે વસ્તુ જુદી છે. અહીંયા એને અજ્ઞાન પણ છે અને ખોટી ઊંધી શ્રદ્ધા પણ છે, બંને વસ્તુ છે. એટલે એ ખોટી શ્રદ્ધા સહિત મિથ્યાદ્રષ્ટિ પણ છે અને અજ્ઞાની પણ છે. જ્ઞાની થાય તો એની શ્રદ્ધા સાચી થાય, તો જ એનું મિથ્યાત્વ જાય. એટલા માટે એના ઉપાય તરીકે સાચી શ્રદ્ધા કરવી એમ ન કહેતા જ્ઞાન કરવું એમ કહ્યું છે. એના ઉપાય તરીકે જે અહંકાર છે એને દૂર કરવા માટે એ જ્ઞાન કરવું એમ કહેવામાં આવ્યું છે. તું સાચી શ્રદ્ધા કર, સાચી શ્રદ્ધા કર, ના એમ સાચી શ્રદ્ધા નહીં થાય. જ્ઞાન વિના સાચી શ્રદ્ધા સમ્યક શ્રદ્ધા થતી જ નથી. એટલા માટે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા એમ ત્રણ હોય છે. એટલે અહીંયા જ્ઞાન કરવાની વાત કરી છે, ઉપદેશ જ્ઞાનનો આપ્યો છે. અને એમ જ્ઞાન કરવામાં સાચી શ્રદ્ધા એ જ સમયે થઈ જાય છે. સમ્યક દર્શન થાય છે એટલે સંકિત થાય છે તો આત્માનો અનુભવ થાય છે, આત્માનું જ્ઞાન થાય છે, અને એ જ વખતે એને સમ્યક સાચી શ્રદ્ધા થઈ જાય છે. ત્રણેય સાથે જ થાય છે અને એના ફળ સ્વરૂપે એને અનંતાનુબંધી કસાય ચાલ્યો જાય છે. અને પાંચમી વસ્તુ લઈએ તો દર્શન મોહનીય ચાલ્યું જાય છે. આમ પાંચ વસ્તુ સમ્યકત્વમાં એક સાથે થાય છે. અહીંયા કહે છે કે હું બીજાઓને સુંદર વક્તવ્ય વ્યાખ્યાન વડે સમજાવી દઉં એમ અજ્ઞાની માને છે. બીજાને કોણ સમજાવી દે? અરે ભાઈ, ભાષા તો જળ છે, તે જળના પોતાના કારણે થાય છે. જીભ, હોઠ આદિ હલે તે પોતાના કારણે હલે છે, તે પૂતગળની ક્રિયા છે, તે આત્માના વિકલ્પને કારણે હલે છે એમ બિલકુલ નથી. ભાષા જે શબ્દનો વિકાર છે તે તો પોતાના કારણે પોતે ભાષારૂપ થાય છે, એ પૂતગળની પર્યાય છે. અને સમજનાર પણ પોતે પોતાની યોગ્યતાથી પોતાના કારણે સમજે છે, એની સમજનારની પોતાની જ્ઞાન ક્રિયા છે. પણ જ્યારે એ સમજે છે ત્યારે સામે એવું નિમિત્ત હોય છે, પણ એ નિમિત્ત એમાં કંઈ કરતું નથી. એ ભાષા એ સમજનારને માટે માત્ર નિમિત્ત છે, એ નિમિત્ત એમાં કંઈ કરતું નથી. સમજનાર પોતે પોતાની એ સમયની યોગ્યતાને કારણે એ સમજે છે અને સમજે છે ત્યારે એની પોતાની જ્ઞાન ક્રિયા છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે એવી જ્ઞાન ક્રિયા કરે છે અને એ સમજે છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે એટલે બીજો કોઈ એમાં કંઈ કરતો નથી. જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યના કર્તાપણાનો મહા અંધકાર છે અને તે અજ્ઞાન છે. આવું અજ્ઞાન તેમને અનાદિ સંસારથી ચાલ્યું આવે છે અને તે દુર્નિવાર છે એટલે ટાળવું મહા કઠણ છે, મહા મુશ્કેલ છે. આવા અજ્ઞાનને ટાળવાનું સહેલું નથી. આ અજ્ઞાન મહાપુરુષાર્થ વડે જ ટાળી શકાય, બીજી કોઈ રીત નથી. પુરુષાર્થ પણ કેવો? સામાન્ય પુરુષાર્થ નહીં ચાલે, મહાપુરુષાર્થ. ગુરુદેવ કહે છે કે મહાપુરુષાર્થ વડે જ આ અજ્ઞાન જશે. દરેક સમયની જાગૃતિ એમાં જોઈશે. સાચી માન્યતા, સાચી શ્રદ્ધા કરવા જેટલી સરળતા એમાં જોઈશે. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલો ઉપદેશ ગુણકારી એમાં થશે. જિનેશ્વર ભગવાનની સાચી સમ્યક શ્રદ્ધા અને એવી સમ્યક શ્રદ્ધા કરવાવાળાનો એ ઉપદેશ અને એમાં એવી જ સમ્યક શ્રદ્ધા સહિત જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો થયા એમના દ્વારા રચાયેલા શાસ્ત્રો એમાં નિમિત્ત કારણ થશે અને એનો આશ્રય કરવાનો છે વ્યવહારથી અને પછી નિશ્ચયથી પોતાના સ્વરૂપનો આશ્રય કરવાનો છે. એમ કરતા એવા મહાપુરુષાર્થ વડે જ એ ઊંધી શ્રદ્ધા અને અજ્ઞાનને ટાળી શકાશે, બીજી કોઈ રીત નથી. વ્રત તપથી એ જશે નહીં, બીજી કોઈ રીત નથી. કેમ કે અજ્ઞાન છે તો જ્ઞાન દ્વારા જ અજ્ઞાન જાય, જ્ઞાન દ્વારા જ અજ્ઞાન ટળે, બીજી કોઈ રીત નથી. અને જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી શ્રદ્ધા સમ્યક થાય નહીં. એટલે મિથ્યા શ્રદ્ધા જવામાં સમ્યક શ્રદ્ધા થવી જોઈએ અને સમ્યક શ્રદ્ધા થવામાં જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન દ્વારા અજ્ઞાન જાય છે, જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા અજ્ઞાનરૂપી અંધકાર જાય છે અને શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન થાય છે. એનો માર્ગ બતાવતા કહે છે કે અહો પરમાર્થ નયનું અર્થાંત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી તે એકવાર પણ નાશ પામે, તે એટલે અજ્ઞાન એકવાર પણ જો નાશ પામે તો જ્ઞાન ઘન આત્માને ફરીથી બંધન કેમ થાય, એટલે કે ન થાય. ગુરુદેવ એમાં સમજાવે છે કે હું પરદ્રવ્યની ક્રિયાને કરું છું એવું મોહી જીવોને અનાદિ સંસારથી અજ્ઞાન ચાલ્યું આવે છે. અનાદિ સંસાર એટલે અનાદિ સંસારનો અર્થ શું? અનાદિ સંસાર એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ પરાવર્તન, પાંચ પરાવર્તન. અનાદિ સંસાર એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ પરાવર્તન એ જીવને અનાદિથી છે. પરાવર્તનમાં શું થાય એટલે કે જ્યાં જુદા જુદા દ્રવ્ય તરીકે એને ઉત્પન્ન થવાનું થાય છે, એટલે આ જુદા જુદા શરીર છે, જુદા જુદા ક્ષેત્ર છે, જુદો જુદો કાળ છે અને એમ એનો ભવ થાય છે એવા જુદા જુદા ભવો અને એમાં પ્રવર્તા અનેક પ્રકારના જુદા જુદા ભાવ એ રૂપે એનું પ્રવર્તન થાય છે. એટલે એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ પરાવર્તન જીવને અનાદિથી થઈ રહ્યા છે. જ્યારથી છે ત્યારથી એને આ બધું બદલાઈ રહ્યું છે, આ બધું બદલાઈ રહ્યું છે. દ્રવ્ય બદલાય, ક્ષેત્ર કાળ ભાવ ભવ બદલાય છે અને એ કરી રહ્યો છે એમ જ, અને એને સંસાર કહેવામાં આવ્યો છે. અનાદિ સંસાર એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ પરાવર્તન એ સંસાર છે, એ જીવને અનાદિથી છે. શુભ અને અશુભ ભાવનું પરાવર્તન એને અનાદિથી ચાલ્યું આવે છે. જેવા ભાવ કરે છે એ પ્રમાણે એને એવા કર્મના બંધ થાય છે અને એ કર્મના બંધ તો નિમિત્ત કારણ છે પણ એ ભાવને કારણે એની એવી પર્યાય થાય છે. કર્મબંધ જે છે એ તો એવા ભાવને કારણે થાય છે, એ જળકર્મ તો બંધાય છે, પણ એ તો એમ દર્શાવનારું છે કે જેને આવા જળકર્મ બંધાયા છે એને આવો આવો ભાવ હોય. ખરેખર તો એ એવા ભાવ કરીને પોતે જ પોતાના પરાવર્તન કરી રહ્યો છે. શુભાશુભ ભાવનું પરાવર્તન એને અનાદિથી ચાલ્યું આવે છે, પણ તે અજ્ઞાન છે. આ અજ્ઞાન અત્યંત દુર્નિવાર છે. રાગને ઘટાડી મંદ રાગપણે અથવા શુભરાગ રૂપે પરિણમવું એ તો સહેલી વાત છે. રાગ મંદ પડે અને શુભ ભાવ થાય, શુભરાગ થાય, એમાં કંઈ મોટું કંઈ કરવા પણ નથી, એ તો બહુ સહેલી વાત છે. અને એવા શુભ ભાવ કરીને પુણ્યના બંધ કરીને એ અનંતવાર એને ભાવ કર્યા છે, એને ગતિ થઈ છે. શુભ ભાવ વધારે છે, પુણ્યનો બંધ વિશેષ થયો છે, તો મનુષ્ય અને દેવની ગતિ એને થઈ છે. અશુભ ભાવ વધારે છે, પાપના બંધ વધારે છે, તો તિર્યંચ અને નારકીની ગતિ એને થઈ છે. આ તો બધું ચાલ્યું જ આવે છે, ચાર ગતિના ભ્રમણ તો એને થઈ જ રહ્યા છે. એટલે કંઈ શુભ ભાવ દ્વારા એને આ ગતિનો નાશ થશે એમ તો છે જ નહીં. એટલે એવા શુભ ભાવ એણે અનંતવાર કર્યા છે, પણ સમ્યક દર્શન પામવા માટે એ શુભભાવ એ કોઈ વસ્તુ નથી, એ કોઈ કાર્ય નથી, એ શુભભાવ એનું કોઈ કારણ નથી કે એ એનું સાધન નથી. એ દ્વારા કંઈ સમ્યક દર્શન થતું નથી, જ્ઞાન થતું નથી. સમ્યક દર્શન એ ધર્મની શરૂઆત છે, એ ધર્મની સીડીનું પહેલું પગથિયું છે. ભૂતાર્થ પરિગ્રહેણ એટલે પરમાર્થ નયનું અર્થાત શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી એને સાચી દ્રષ્ટિ થાય, સાચી માન્યતા થાય, સાચો વિશ્વાસ થાય, અને પછી એવો પ્રયત્ન થાય ત્યારે સમ્યક દર્શન થાય છે, સંકિત થાય છે, સાચી શ્રદ્ધા થાય છે, સાચું જ્ઞાન થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. અને એમ થતાં પેલું મિથ્યાત્વ દૂર થાય છે, અજ્ઞાન દૂર થાય છે. એટલે એ શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદ નયનું ગ્રહણ કરવાથી જો એકવાર પેલું અજ્ઞાન નાશ પામે તો પછી ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એને ફરી અજ્ઞાનવત થવાનો પ્રસંગ આવતો નથી. અને એમ થતાં એને મિથ્યાત્વ ટળતાં હવે વિભાવ ભાવ થતા નથી, એટલે કર્મનો બંધ થતો નથી, અથવા તો અતિ અલ્પ કર્મનો બંધ થાય છે. ભૂતાર્થ નામ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવ. ભૂતાર્થ કહીએ એટલે જે છે તે છે, પહેલેથી છે, જે સત્ય છે, સાચું છે, અનાદિનું છે, એ ભૂતાર્થ એ નિશ્ચયનો વિષય એ જીવનું સ્વરૂપ એ ભૂતાર્થ છે. એ ભૂતાર્થ માટે ગુરુદેવ કહે છે કે ભૂતાર્થ નામ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ ચૈતન્યમય વસ્તુ, એ જ ભૂતાર્થ છે, બીજું કંઈ ભૂતાર્થ નથી. ભગવાન આત્મા ત્રિકાળી પર્યાય વિનાનો ધ્રુવ જે બદલાતું નથી, તે એક સરખું એવું ને એવું રહે છે, જે ભૂતકાળમાં પણ એમ જ હતું, અનાદિથી એમ જ છે, એ ભૂતાર્થ છે. એટલે ભૂતાર્થ નામ ત્રણેકાળ રહેવાવાળું ધ્રુવ જે બદલાતું નથી, ચલિત થતું નથી, એક સરખું રહે છે, એવું એક જ્ઞાયક ભાવરૂપ જ્ઞાન સ્વભાવરૂપ શુદ્ધ નિર્મળ ચૈતન્યમય વસ્તુ, ચેતનામય એટલે કે જ્ઞાન દર્શનમય વસ્તુ એટલે ભગવાન આત્મા. તેનો સમસ્ત પ્રકારે એકવાર અનુભવ કરે તો મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. આવા ભગવાન આત્માનો અનુભવ કરવાથી મિથ્યાત્વનો નાશ થાય, કેમ કે એવો ભગવાન આત્મા જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ ચૈતન્યમય વસ્તુ છે. જ્ઞાયક ભાવરૂપ એટલે માત્ર જ્ઞાન કરવા વાળો જ છે અને ચેતના સ્વરૂપ છે, જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે. એ ત્રણેકાળ એક જ વસ્તુ રહે છે, એનો જેને અનુભવ થયો એની શ્રદ્ધા બદલાઈ જાય છે, એને ત્યાં જ્ઞાન થાય છે કે એ બીજાથી જુદો, અન્ય સર્વ ભાવોથી પણ જુદો, પર્યાયથી પણ જુદો, શુદ્ધ નિર્મળ પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા એક રૂપ અનાદિનો એમ ને એમ છે અને એ જ એનું પોતાનું સ્વરૂપ છે. આવું જ્ઞાન ભાન શ્રદ્ધા થતાં પરિસ્થિતિ બદલાય છે, પરિસ્થિતિ પલટો લે છે. હવે એને ક્યાંય પરમા કરવાપણાના ભાવ થતા નથી, પરના કાર્યોનો એ કરતા થતો નથી. ઊંધી શ્રદ્ધા, ઊંધી માન્યતા બધું ચાલ્યું જાય છે. અને એ અનુભવ વખતે જે આનંદ આવ્યો છે, જે અલૌકિક આનંદનો અનુભવ થયો છે, એને એ ક્યારેય ભૂલતો નથી. એટલે સતત એને દ્રષ્ટિમાં ભગવાન આત્મા જ રહે છે. ફરી ફરીને એવા સ્વરૂપનો અનુભવ કરવા માટે એ પ્રેરાય છે. અને એમ કરતા કરતા એને હંમેશને માટે પોતાના સ્વરૂપમાં એ લીનતા અને પછી સ્થિરતા થઈ જાય છે. એટલે એક વખત એવો જો અનુભવ કરે તો પછી મિથ્યાત્વની વાત રહેતી જ નથી, મિથ્યાત્વનો નાશ થઈ જાય છે. પછી મિથ્યા માન્યતાઓ માટે થઈને પોતાને જ એ વસ્તુ હાસ્યાસ્પદ લાગે છે કે આવી ઊંધી માન્યતા હું કરતો હતો. એ વસ્તુ પ્રત્યે એને કોઈ આકર્ષણ પણ રહેતું નથી કે પરના કાર્યો હું કરું, કેમ કે એ મિથ્યા માન્યતા ચાલી જાય છે. પછી એમ પણ થતું નથી કે આ બધા કાર્યો મેં કર્યા, ભૂતકાળમાં આટલા આટલા કાર્યો, આટલા દયા દાન વ્રત તપ મેં કર્યા, એ પણ વાત રહેતી નથી. માત્ર ત્રિકાળ પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે એનો અનુભવ જ એને યાદ આવે છે, અને વારે વારે એનો જ પછી પુરુષાર્થ કરે છે. એટલે આખું સ્વરૂપ જ બદલાઈ જાય છે. એવી પલટો જે આવે છે, એ જીવનનો પલટો, એ અનાદિનો જે મિથ્યાત્વ હતું એને હરી લેનારો, એનો નાશ કરનારો પલટો છે. એક વખત એ થઈ જાય, એક વખત એવા ભગવાન આત્માનો અનુભવ થાય, પછી મિથ્યાત્વ ઊભું રહેતું જ નથી. ગુરુદેવે તો આ વાત ઘણી ઘણી વાર કરી છે, દરેક પ્રવચનમાં વાત કરી છે કે ભાઈ તું એનો જ પુરુષાર્થ કર, સમ્યક્ત્વનો પુરુષાર્થ સિવાય આ જીવનમાં તારે બીજું કંઈ કરવાપણું છે જ નહીં. ચારિત્રનો પુરુષાર્થ તો આપોઆપ ઉપડવાનો જ છે. સમ્યક્ત્વ થાય ત્યાંથી જ ચારિત્રનો પુરુષાર્થ શરૂ થઈ જાય છે. એ ભલે ચોથા ગુણસ્થાને રહ્યો છે, પાંચમું ગુણસ્થાન આવ્યું નથી, તો પણ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર રૂપ એ ચારિત્રનો પુરુષાર્થ ત્યાંથી જ એને વર્તે છે. એ 25 પ્રકારના સંકિતના દોષને, સમ્યક્ત્વના દોષને એ દૂર કરે છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્રમાં એ 25 પ્રકારના દોષોને દૂર કરી અને પોતે પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન છે એટલે એમાં વારે વારે જવા માટે તત્પર થાય છે. અને એમાં એને એમ લાગે છે કે આ બધું બહારનું બધું જે છે એ બધું મને એ વિઘ્નકારી થાય છે, એટલે એ સંસારને ત્યાગી અને ચાલ્યો જાય છે. અને એમ એને ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે. કદાચ એ સંસારને ત્યાગ નથી કરી શકતો તો એ દેશવ્રત સહિત પાંચમા ગુણસ્થાનની દશાને એ પ્રાપ્ત કરે છે. પણ એટલે સંસારની દશા જે છે એને કંઈ રોકનારી હવે રહેતી નથી. એ સંયમ જલ્દી આવે કે મોડો આવે હવે એ મોટી વાત નથી. દ્રષ્ટિ સમ્યક થઈ છે, સાચી શ્રદ્ધા થઈ છે, એટલે હવે આ સંસાર દશા રહેવાની નથી, નથી ને નથી જ. એટલે ચારિત્રનો પુરુષાર્થ તો એને ઉપડે જ છે, એ દેશ ચારિત્ર હોય કે પૂર્ણ ચારિત્ર હોય, પણ એ ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડે જ છે. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે એ પરિગ્રહ સહિતની દશા છે, અને પાંચમા ગુણસ્થાને અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો ત્યાં એ જે ચારિત્ર છે તે સંયમ આચરણ ચારિત્ર છે. પાંચમા ગુણસ્થાને એ શ્રાવક છે, સાચા અર્થમાં જે શ્રાવક છે તે, અથવા તો ક્ષુલક છે. એને દેશ ચારિત્ર છે, એને પરિગ્રહ છે પણ છતાં ચારિત્ર છે. અને છઠ્ઠા ગુણસ્થાને મુનિ છે, એને પરિગ્રહ નથી, એ નિર્ગ્રંથ છે, એને પૂર્ણ ચારિત્ર છે. એટલે ચારિત્રનો પુરુષાર્થ તો એને થવાનો જ છે, અને ચારિત્રના પુરુષાર્થની શરૂઆત એને સમ્યક દર્શન થતાં જ થઈ જાય છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર એને હોય છે. એટલે ચારિત્રની વાત મોટી નથી. અને ચારિત્ર એક વખત આવ્યા પછીથી કે અંતર્મુહૂર્તની અંદર જો પુરુષાર્થ બરાબર કરે છે, ઉગ્ર પુરુષાર્થ કરે છે, તો સાતમા ગુણસ્થાને આવે છે. અને અંતર્મુહૂર્તની અંદર સાતમા ગુણસ્થાનથી પોતે શ્રેણી ચડી જાય છે અને બારમા ગુણસ્થાન સુધી પહોંચી જાય છે. અને ત્યાં બીજું શુક્લધ્યાન પ્રગટ કરી અને અંતર્મુહૂર્તમાં એ કેવળ જ્ઞાન પામે છે. એટલે અડધા દિવસની અંદર તો ચારિત્ર લીધા પછીથી એ કેવળ જ્ઞાન પામી શકે એ શક્ય છે. પણ મહત્વનું શું છે? આવું ચારિત્ર આવતા પહેલા સમ્યક્ત્વ મહત્વનું છે. સમ્યક્ત્વ વિના સમ્યક ચારિત્ર હોઈ શકે જ નહીં. એટલે જીવે પુરુષાર્થ સમ્યક્ત્વનો કરવાનો છે. વર્તમાનમાં એનો જે ગોલ છે તે સમ્યક્ત્વ પ્રગટ કરવું, એ સિવાય બીજું કંઈ નથી. સમ્યક્ત્વ આવ્યા પછીથી ખરેખર સાચું ચારિત્ર આવે છે. એટલે અત્યારે વર્તમાનમાં જે ચારિત્ર છે તે શુદ્ધભાવ રૂપે ચારિત્ર છે, અને એવું ચારિત્ર છે તો ભલે રહ્યું, પણ એ સાચું સમ્યક ચારિત્ર નથી. સમ્યક તો આવ્યા વિના એ જે ચારિત્ર છે એ માત્ર શુભભાવ છે, એને લીધે થઈને પુણ્યનો બંધ પડે છે. એટલે એનો પુરુષાર્થ સમ્યક્ત્વ પ્રાપ્તિનો જ હોય. એટલે એક વખત સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય, મિથ્યાત્વનો નાશ થઈ જાય, પછી એને વધારે ભાવ કરવાના રહેતા નથી. એ વાતને અહીંયા મહત્વ આપ્યું છે અને ગુરુદેવે ખૂબ એના ઉપર ભાર મૂક્યો છે. આ કળશનું આખું પ્રવચન એ રીતે આખું ભાવવાહી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે સમયસારની 11મી ગાથા જૈન શાસનનો પ્રાણ છે. ત્યાં પણ એમ કહ્યું છે કે ભૂતાર્થ નામ ફિકાળી શુદ્ધ જ્ઞાયક વસ્તુનો આશ્રય કરવાથી નિશ્ચય સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન કઈ રીતે થાય? સમ્યક દર્શન એ ધર્મમાં પહેલું પગથિયું છે એમ કહ્યું, અને હવે કેવી રીતે થાય એની વાત સમજાવતા ગુરુદેવ કહે છે કે જ્ઞાયક વસ્તુ, જ્ઞાન સ્વભાવિક જે ત્રણેય કાળે ભગવાન આત્મા એવો ને એવો રહે છે, એ ધ્રુવ, એનો આશ્રય કરવાથી નિશ્ચય સમ્યક દર્શન થાય છે. એક સમયમાં પૂર્ણ આનંદનો નાદ ભગવાન સ્વયં જ્યોતિ સુખધામ અંદર પર્યાય વિનાની પોતાની ચીજ પડેલી છે તેનો આશ્રય કરે ત્યારે પર્યાયમાં તેનો અનુભવ થાય છે. તેનો એટલે ભગવાન આત્માનો અનુભવ એને પોતાને થાય છે. એ અનુભવ રૂપે એના જ્ઞાનની પર્યાય થાય છે ત્યારે કોઈ દ્વેત રહેતો નથી. એ જ્ઞાનની પર્યાય અને ભગવાન આત્મા પોતે એક રૂપ થઈ જાય છે. એવો અદ્વૈત જે અનુભવ થાય છે એ સમ્યક દર્શન છે અને એ ધર્મનું પ્રથમ પગથિયું છે. આ સિવાય બીજા આ બધા ક્રિયા વિકલ્પો બધું ફોક છે, નકામું છે, નિરર્થક છે. ભૂતાર્થ પરિગ્રહેણ, ભૂતાર્થ પરિગ્રહેણ, પરમાર્થ નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી, દ્રવ્યાર્થિક નહીંથી, જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ વિશ્વાસમાં લાવી, શ્રદ્ધામાં લાવી, સમજી વિચારી અને એનું લક્ષ્ય કરી એના આશ્રયે એનો અનુભવ કરવો, આ જ એકમાત્ર કર્તવ્ય છે. ભૂતાર્થ પરિગ્રહેણ, આને માટે પરમાર્થ નય શબ્દ કયો છે. ભૂતાર્થ નામ પરમાર્થ નય, ભૂતાર્થ સત્યાર્થ જે પછીથી થતું નથી. પછીથી જે થાય છે તે અભૂતાર્થ, જે પર્યાયમાં થાય છે તે બધું અભૂતાર્થ છે, જે ક્ષણિક છે, જે એક સમયનું સત છે. આ તો ત્રિકાળ સત છે. આ ત્રિકાળ હોવા પણ છે, ત્રણેય કાળ છે. શું છે? એ પોતાનું સ્વરૂપ, શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે બદલાતું નથી એવું એ ભૂતાર્થ. એટલે ભૂતાર્થ પરિગ્રહેણ, આને માટે પરમાર્થ નય શબ્દ કયો છે. ભૂતાર્થ નામ પરમાર્થ નય. પરમાર્થ એટલે પરા કહેતા ઉત્કૃષ્ટ, માં એટલે લક્ષ્મી, એવો જે અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ, એ આપણે જાણીએ છીએ. પરમાર્થ ભૂતાર્થ એટલે ત્રિકાળી છતો પદાર્થ જે ભગવાન આત્મા, તેને અહીં ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત પદાર્થ એટલે પરમાર્થ કયો છે. આનું નામ પરમાર્થ. લૌકિકમાં જે કંઈ દયાદાન કરે એ કંઈ પરમાર્થ નથી. પરમાર્થ એટલે જે પોતાની જ્ઞાનરૂપી લક્ષ્મી, એવો એ પોતે, એ પરમાર્થ છે. પરમાર્થ કોણ છે? પરા કહેતા ઉત્કૃષ્ટ, માં એટલે લક્ષ્મી, એવો જે અર્થ, એવો જે અર્થ એટલે પદાર્થ. ભૂતાર્થ એટલે ત્રિકાળી છતો પદાર્થ જે છે, હોવા પણ છે તે, જે ભગવાન આત્મા, તેને અહીં ઉત્કૃષ્ટ લક્ષ્મીવંત પદાર્થ એટલે પરમાર્થ કયો છે. એવા પરમાર્થની પ્રાપ્તિ, એવા પરમાર્થને ગ્રહણ કરવો, પરમાર્થ ગ્રહણ કરવાની વાત છે ને અહીંયા. તો પરમાર્થ ગ્રહણ કરતા એને સમ્યક્ત્વ થાય છે, એને જ્ઞાન થાય છે અને એનો પરના કરતા રૂપ જે અજ્ઞાન ભાવ છે એ ચાલ્યો જાય છે, મિથ્યાત્વ ચાલ્યું જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત Thank you.